તારીખ 1/2/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 525 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 829
સામે આવે ને હાજી એને થોડું મધ્યસ્થતાથી વિચારવું બીજું જવાનો વિકલ્પ થયો તો એની પાછળ અભિપ્રાય શું કેવા પરિણામ થયા ક્યાં પરિણામ થયા તો એની પાછળ અભિપ્રાય શું બધી બાજુની તપાસ કર્યા પછી આપણો ઓપિનિયન દેવો ક્યાં દેવો એટલે એવી રીતે આમ આમ નથી ને તો તપાસી લેવું એમ જજમેન્ટ આપવું એમ નહીં જજમેન્ટ ના આપી દેવું ઉતાવળા થઈને આપણને એમ લાગે કે દાદામાં આવો દોષ થવાનો સંભવ છે તો એવી રીતે લેવું કે આમાં આવો દોષ તો નથી થતો ને આ પ્રકાર તો નથી ઊભો થતો ને જોઈ લેવો તપાસી લેવું બસ
આપણે અંદર ખાને એમાં રોગ ખંડ હોય છે એમ વાત ચાલી ને જોઈ
લેવું જોઈએ એમ બસ એમ લેવું
એમ જ
લીધેલું દ્રષ્ટિના વિચારથી જવું નથી થયું ને તો લોકસંઘ ના દૂર હોય એટલે લાગણી તો બહુ હોય ને ખાલી નજીકનું હોય તો જ લાગણી હોય
એટલે ઈ દૂર હોય જે ગુજરી ગયા હોય પણ એના એના સંબંધી હોય અમારા નજીક ના હોય એની સાથે તો લાગણી હોય ને એટલે એની સાથે ત્યાં છેડા હોય એમ વાયા વાયા હોય પણ જે પહેલા જેની અરે સંબંધ હોય એની સાથે તો લાગણી હોય એને અરે ઓલા ને લાગણી એને ત્યાં સંબંધ
હોય એટલે આપણા પરિણામમાં શું શું આવ્યું એ જોવું છે કયો આધાર છે આપણા પરિણામ થી પેલા વિચારવું શ્રીમદ રાજચંદ્ર પછી નામ પત્રાંક 525 માં ચાલે છે આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધબીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્ય ભાવને વેસે છે જે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે શું કહેવું છે કોઈ મુમુક્ષુ જીવને પોતાના ભાવોની પરખ આવે તો એ જ્ઞાનનું બીજ છે ભેદ જ્ઞાન અહીંથી શરૂ થાય છે એટલે જ્ઞાનનું બીજ છે બોધ બીજ બોધ એટલે જ્ઞાન જ્ઞાનનું બીજ છે શેનો કે આ જ્ઞાન છે તે આત્મભાવ છે એ સિવાયના બીજા કોઈ પરિણામો છે તે અન્ય ભાવ છે એમ બે વચ્ચે બે ભાવ વચ્ચે તફાવત અંતર આ પ્રકારે આવે કે આ આત્મભાવ અને આ અન્ય ભાવ એવો તફાવત જોવા મળે શું ફરીથી બેનો પ્રકાર જુદો છે માટે તફાવત એમ નહીં એ તો પરલક્ષી જ્ઞાનમાં પણ આવે કે જ્ઞાન જાણે છે બીજા ભાવ જાણતા નથી રાગાદી ભાવ જાણતા નથી રાગ નથી જાણતો ક્રોધ નથી જાણતો એમ માન નથી જાણતો તો એ તો એ ભાવોની આપણે સમજણ કરીએ છીએ પરલક્ષી જ્ઞાનમાં અહીંયા થોડો પ્રકાર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી છે કે જે જ્ઞાન ભાવ છે તે આત્મભાવ છે જ્ઞાન ભાવ છે તે જ્ઞાન ભાવ છે એમ ન લીધું જ્ઞાનનું નામે ન લીધું અંદરમાં એક આત્મભાવ છે પછી કયો ભાવ છે એ સમજવા માટે આપણે જ્ઞાન લઈએ છીએ એ સિવાયના જે ભાવો છે તે અન્ય ભાવ છે હવે ચાલતા પરિણમનમાં આ આત્મભાવ છે બાકીનો અન્ય ભાવ છે એમ જો પરિણમન થાય પરિણમનમાં એમ આવે વિચારમાં નહીં પરિણમનમાં એમ આવે તો એ જ્ઞાનનું બીજ છે. અને એવું જ્ઞાન બીજ, જ્ઞાનનું બીજ આત્મામાં પરિણમિત થાય, વિચાર નથી લેતા, પરિણમિત થાય તો તેને લીધે જે અન્ય ભાવ જણાયો તેને વિશે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રકારના પરિણમનની યથાર્થતા શું કે અન્ય ભાવને વિશે ઉદાસીનતા થવી તે. સામાન્યપણે દરેકના પરિણમનમાં જ્ઞાન અને રાગાદી વિભાવ હોય જ છે, પણ જીવ રાગાદી વિભાવમાં સાવધાન છે, રાગાદી ભાવમાં સાવધાન છે, જ્ઞાનમાં સાવધાન નથી. આવી એક ઉલટી પરિસ્થિતિ પરિણમનમાં ચાલતી હોય છે. જ્યારે અંતર પુરુષાર્થી, અંતર અવલોકનથી, અવલોકનના પુરુષાર્થી આ આત્મભાવ છે ને અન્ય ભાવ છે એમ જ્યારે જ્ઞાનમાં આવે, પરિણમનમાં આવે, એવી રીતે ભાવમાં આવ્યા કરે, ત્યારે સહેજે અન્ય ભાવમાં ઉદાસીનતા આવે છે. આ આત્મભાવ અને અન્ય ભાવની તફાવતનું યથાર્થપણું છે, યથાર્થપણું એ રીતે છે કે એમાં ઉદાસીનતા આવે છે. અને તે ઉદાસીનતા અનુક્રમે એટલે ભવિષ્યમાં વર્ધમાન થઈને તે અન્ય ભાવથી સર્વથા મુક્તપણું કરે છે. એટલે ઉદાસીનતા છે એ અન્ય ભાવના પ્રતિબદ્ધપણાને, એકત્વપણાને તોડે છે અથવા છૂટું થાય છે, એકત્વપણું છૂટી જાય છે. ઉદાસીનતાને કારણે એકત્વપણું છૂટી જાય છે. તો છેલ્લે કેવી રીતે બને છે કે છેલ્લે જે અન્ય ભાવ છે એ આત્મા સંબંધીનો હોય છે. છેલ્લે એટલે નિર્વિકલ્પ, સમ્યક દર્શન અને સમાધિ ભાવ પહેલા. અન્ય ભાવમાં જે વિકલ્પ હોય છે એ આત્માનો હોય છે. હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, હું પૂર્ણ છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું વગેરે. એ અન્ય ભાવમાં પણ ઉદાસીનતા જ્યારે આવે ત્યારે વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થાય. પણ એ વિકલ્પ ભાવોની જો અપેક્ષા રહે તો એ આત્મા સંબંધીના વિકલ્પો જીવ કર્યા જ કરે અને છૂટે નહીં. એટલે એ ઉદાસીનતા વર્ધમાન થઈને સર્વથા મુક્તપણું કરે છે એટલે છૂટી જાય છે એનાથી અને નિર્વિકલ્પ દશા પ્રગટે છે. એવો એક પરમાગમ સાધનની અંદર બોલ ખેંચેલો છે. આપણે કાલે સ્વાધ્યાય પૂરો થયા ત્યારે સંદર્ભ લેવાનું યાદ આવ્યું હતું ને, અથવા યાદ આવ્યું અત્યારે ફરી. એક હજાર ને બે નંબર નો વચનામૃત છે. વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે તેનું અંતર લક્ષ કરવું. જે જ્ઞાન ધારા છે, જ્ઞાન વેદન છે, જ્ઞાન સામાન્ય, એ નિર્વિકલ્પ જ્ઞાન વેદના છે. નામ તો ખરેખર આત્માજી છે. અહીંયા તો આ ભૂમિકામાં વિધિના વિષયમાં તો એ આત્મા જ છે, અનુભૂતિ સ્વરૂપ આત્મા છે. તેનું અંતર લક્ષ કરવું એટલે એમાં પોતાપણું કરવું. આ આત્મભાવ છે એ જ્ઞાન વેદના છે તે આત્મભાવ છે, એનું નામ અંતરલક્ષ કર્યું કહેવાય. ખાલી અંદર જોવું એમ નથી કહેવું, અહીંયા અંતરલક્ષ એટલે પોતાપણે લક્ષમાં લેવું, એનું નામ અંતરલક્ષ છે એમ કહેવા માંગે છે. એવું અંતરલક્ષ કરવું તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. ભાવશ્રુતે લક્ષ કર્યું. આ એ લક્ષ કોનું થયું? ભાવશ્રુતનું લક્ષ થયું.
એટલે ભાવસ્વરૂપનો વિષય નહીં, લક્ષ નો છઠ્ઠી વિભક્તિએ સંબંધ લીધો, ભાવસ્વરૂપનું લક્ષ છે આ, બાકીનું લક્ષ ઉઘાડનું લક્ષ છે. જેમ કે આપણે કોઈ કોઈ વિષય ઉપર લક્ષ જેવું કોઈ વાત ઉપર, તો એ બાહ્ય ઉઘાડનું લક્ષ છે. આ અંદરનું જ્ઞાન છે એટલે ભાવસ્વરૂપ એને કહી દીધું છે, એ ભાવસ્વરૂપનું લક્ષ છે. રાગની અપેક્ષા છોડીને, કૃપાળુદેવ ઉદાસીનતા શબ્દ વાપર્યો છે, ગુરુદેવે અપેક્ષા છોડવી એવો શબ્દ વાપર્યો છે. ભાવ બેનો એક જ છે. આને અસ્તિત્વ કીધું, બોલો અસ્તિત્વ કીધું. રાગની અપેક્ષા છોડીને એટલે તે વખતે આત્મા સંબંધીનો જે વિકલ્પ ચાલે છે એની પણ અપેક્ષા છોડીને, એટલે કે એની ઉપેક્ષા કરીને, એથી ઉદાસીન થઈને સ્વનું લક્ષ્ય કરતા, આત્મલક્ષ્ય કરતા ભાવસ્રુત ખીલે છે, ભાવસ્રુત આવિર્ભાવ થાય છે. એટલે જ્ઞાન વેદન સ્વસંવેદન આવિર્ભાવ થાય છે, અને તે ભાવસ્રુતમાં એટલે તે સ્વસંવેદનમાં, સ્વસંવેદનમાં આનંદના ફુવારા છે, સીધો આનંદ ઉછળીને આવે છે. આ એક ઘણા વખત પહેલાના કોઈ આત્મધર્મમાંથી છાંટેલું છે. ગુરુદેવની ઉપસ્થિતિમાં એક બીજું સંકલન બહાર પડેલું, એમાં આ લીધેલું. અને ગુરુદેવે પોતે જોયેલું, સારું સારું પકડ્યું છે કે સારું ખેંચ્યું છે કે પોતે એમ કીધેલું આ આ વચનામૃત ઉપર. અધ્યાત્મા પરાગમાં એ ગુરુદેવની ઉપસ્થિતિમાં સંકલન થયેલું, પણ મને થોડાક વચનો લખવાનું કીધેલું કે તમે આપો, ગુરુદેવના વચનો સિલેક્ટ કરીને આપો. એટલે ગુણીબેન મણિયાર છે ને, એને માતુશ્રી, એને સ્મૃતિમાં એમણે સંકલન બહાર પાડ્યું હતું, એમ થોડીક મદદ લીધી હતી. આ થોડાક ચૂંટીને આપ્યા હતા એમાં આ આપ્યું હતું. નિજ પરભાવ જેણે જાણ્યો છે, નિજ ભાવ અને પરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને, ત્યાર પછી પરભાવના કાર્યનો જે કાંઈ પ્રસંગ રહે છે એને પણ પ્રારબ્ધને કારણે પ્રસંગ તો રહેવાનો છે. કઈ સિદ્ધાલયમાં સીધા નથી વ્યાજતા આત્મજ્ઞાન થાય એટલે. જેણે નિજભાવ અને પરભાવને જુદા જુદા જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ, ત્યાર પછી એટલે એવું જ્ઞાન થયા પછી પણ પરભાવના કાર્યનો જે કાંઈ પ્રસંગ રહે છે એટલે ઉદય રહે છે તે પ્રસંગમાં પ્રવર્તતા પ્રવર્તતા પણ, તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે. કેમ કે એની ઉદાસીનતા છે, પરભાવ પ્રત્યે એની ઉદાસીનતા છે. કહેવાની જરૂર નથી કે એ પ્રસંગ પ્રત્યે પણ એની ઉદાસીનતા છે, મૂળમાં તો પરભાવ પ્રત્યે ઉદાસીનતા છે, એટલે ઉદય પ્રત્યે પણ એની ઉદાસીનતા છે. એટલે એ પ્રસંગમાં એ પ્રવર્તે છે તો પણ, એની પ્રવૃત્તિ દેખાય છે તો પણ, એ તો છૂટતા જ જાય છે. એ જ પ્રસંગમાં બીજા બંધાય જ્યારે એ છૂટે છે, એમ કેવું છે. જો ને આપણે જમવાનો પ્રસંગ લઈએ, એક પંગતમાં 50 માણસ બેઠા છે, બધાને એક સરખું પીરસાય, શ્રીખંડપુરી ને પાત્રાનો જમણ છે, બધા એને એક સરખું જ પીરસાવાનું છે. બધા ખાય છે, ખાવા ખાવામાં ફેર છે. કોઈ રસથી ખાય છે, કોઈ ઉદાસીનતાથી ખાય છે, કોઈ પ્રયત્ન કરે છે, તો કોઈનું લક્ષ્ય જ નથી કે હું ખાય છે. જેવી જેની યોગ્યતા, ખાવાની ક્રિયા સરખી છે. એટલે ધ્યાન ક્યાં દેવાનું છે? પોતાના ભાવ ઉપર. ભાવ શું ચાલે છે એની જો આપણને ખબર ન હોય તો પછી આપણને વિવેક થવાનો તો પ્રશ્ન રહેતો જ નથી. એટલે પોતાના ભાવ ઉપર બરાબર પોતાનું અવલોકન હોવું જોઈએ. એટલે જ્ઞાનીનો સંબંધ છૂટવા છૂટ્યા કરે છે, પણ તેમાં હિત બુદ્ધિ થઈ અથવા સુખ બુદ્ધિ થઈ, કર્તા બુદ્ધિ થઈ, પોતાપણાની બુદ્ધિ થઈ કે આધાર બુદ્ધિ થઈ, પ્રતિબંધ થતો નથી. જ્ઞાનીને પ્રતિબંધ થતો નથી. હવે પ્રતિબંધ થતો નથી એ વિષયમાં વધારે સ્પષ્ટ કરે છે પાછા પોતે, કેમકે ચારિત્રમો છે ને. એટલે પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમકે એટલો ઉપયોગ તો ગયો ને. કેમકે જ્ઞાનનું વિશેષ બળવાન પણ જ્યાં હોય ને ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે. અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રીજીને નિજ જ્ઞાનના પરિચયના પુરુષાર્થને વખાણ્યો છે. જ્ઞાની પણ પોતાના આત્મભાવમાં પુરુષાર્થ મારીએ એનું અનુમોદન ભગવાને કર્યું છે. ભગવાને એના ઉદયનું અનુમોદન નથી કર્યું. જ્ઞાની પણ ન કરે, બીજા જ્ઞાની પણ ન કરે, પોતે પોતાના મન પણ ન કરે ને કોઈ બીજા જ્ઞાની માટે પણ ન કરે પોતે. શું કેમ? કે જ્યાં જ્ઞાનનું વિશેષ બળવાન પણ ન હોય, જ્ઞાન બળ ન હોય અને પ્રભાવનો અથવા પરપ્રસંગનો વિશેષ પરિચય થઈ જાય તો તે પ્રતિબંધ થઈ આવવો પણ સંભવે છે. અને એવી પરિસ્થિતિ જોઈને જ્ઞાની પણ સાવધાન છે એમ કે છે. અને ભગવાને નિજ જ્ઞાનના પરિચયને વખાણ્યો છે અથવા અનુમોદ્યો છે, અથવા ભગવાને આજ્ઞા આપી છે કે એ જ્ઞાની તું પણ નિજ જ્ઞાનના પરિચયમાં રહેજે, પરભાવના પરિચયમાં તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી. જ્ઞાનીને પણ પ્રમાદ કર્તવ્ય નથી. પ્રમાદ એટલે શિથિલતા લેવી. જ્ઞાનીને પણ શિથિલતા કર્તવ્ય નથી. મોક્ષ માર્ગમાં જ્ઞાન દશામાં વિપરીતતા નથી પણ શિથિલતા છે, અને એ શિથિલતાનો નિષેધ છે. શિથિલતાનો હંમેશા નિષેધ છે, કેમ કે દોષ છે, પ્રમાદ છે, માટે એનો નિષેધ છે. દોષનું અનુમોદન હોય નહીં ક્યાંય પણ. સિદ્ધાંતિક રીતે અને અભિપ્રાયની દ્રષ્ટિએ દોષનું અનુમોદન હોય જ નહીં. એ પ્રતિબંધ વિશેષ જ્ઞાન બળ ન હોય તો પ્રતિબંધ થઈ આવે એમ કે છે, થવાનો સંભવ છે એમ કીધું છે. જો વધારે ને વધારે પરભાવનો પરિચય રહીએ તો એને પ્રતિબંધ થવાનો સંભવ ખરો એમ કે છે. માટે જ્ઞાની પણ નિજ જ્ઞાનમાં રહે અને શિથિલતામાં ન રહે એવી ભગવાનની આજ્ઞા છે. પછી એ ગુણસ્થાન અનુસાર છે. ચોથા ગુણ સ્થાને ચોથા ગુણ સ્થાન અનુસાર, પાંચમા ગુણ સ્થાને પાંચમા ગુણ સ્થાન અનુસાર, અને મુનિ દશામાં છઠ્ઠા ગણે ગુણ સ્થાને પ્રમાદ કીધો છે. એ ભૂમિકાનો પ્રમાદ છે. છઠ્ઠા ગુણ સ્થાનમાં આવે તે પ્રમાદ, ત્યાં અશુભ યોગ નથી. ચોથે પાંચમે અશુભ યોગ છે પ્રમાદમાં. મુનિને તો અશુભ યોગ નથી તો આપણે એને પ્રમાદ કીધો છે, પણ એ ગુણસ્થાન અનુસાર પ્રમાદની વાત છે. એટલે કે પ્રત્યેક ગુણસ્થાનમાં ચોથા પાંચમા છઠ્ઠા પ્રત્યેક ગુણસ્થાનમાં તે ગુણસ્થાન અનુસાર શિથિલતાનો નિષેધ છે. તે ગુણસ્થાનમાં ઉગ્રતા જેટલી હોય એટલું ઉપરના ગુણસ્થાનમાં જવાનો અવકાશ છે એમ કહેવું છે. કઈ ભૂમિકામાં? દોષ નું સેવન કરવાની વાત નથી, અન્ય ભાવના પરિચય થી પાછા વળવું, એટલે અન્ય ભાવના સેવન થી પાછા વળવું એમ વાત છે. દોષને દોષ રૂપે જાણવો, એને નિષેધવો અને એનો ખેદ થવો જોઈએ. મુમુક્ષુને તો એનો ખેદ થવો જોઈએ. માત્ર જાણીએ આપણે કે આ દોષ થયો એમ નહીં, એ દોષ થયા પછી ખેદ કેટલો થયો હું પ્રશ્ન પૂછું છું ને, દોષ નિવેદનમાં એ પ્રશ્ન પૂછું છું એટલા માટે કે ખેદ કેટલો થયો. તો કે થયો થયો એમ નહીં, તીવ્ર થયો કે મંદ થયો. મંદ થયો હોય તો એ પાછું બરાબર નથી. તીવ્ર જેટલો તીવ્ર થાય એટલો મોડો પડે. કેમ કે આ દોષ થઈ ગયા પછી વિચારમાં આવે છે, માટે તીવ્ર થવો જોઈએ. જો ચાલતા દોષ વખતે પકડાય તો એ જ વખતે તૂટે, તો એ વખતે જે દોષનો રસ તૂટવા માંડે એટલે દોષ કમજોર થઈ જાય. પણ એ તો અવલોકન અને જાગૃતિ જેની સતત હોય એને જ થાય, બધાને નથી. દોષને
દોષ રૂપે જ્યારે જાય પાછો વળ્યા વગર જાય,
એમાં એક પ્રકાર શું બને છે, હમણાં જોઉં છું આપણા મુમુક્ષુમાં, દોષને તો ખ્યાલમાં લઈએ છે પણ જોઈએ એટલો ખેદ નથી આવતો, એટલે લાઇટલી લેવાય છે. અને હળવાશથી જ્યારે દોષને જોવાય છે ત્યારે એ દોષની પુનરાવૃત્તિ થવાની પરિસ્થિતિ વારંવાર રહ્યા કરે છે, એટલે એમાં દોષ મટવાની પ્રક્રિયા નથી થતી. પછી એ દોષ મટવા માટે જે કાંઈ ક્રિયા થવી જોઈએ એ પ્રક્રિયા નથી થતી, એ પ્રોસેસ નથી ચાલતો એમ થાય છે. તો મતલબ તો એનાથી છે, માત્ર દોષ જાણવાથી મતલબ નથી, દોષ મટાડવાથી મતલબ છે. શું એટલે બંધ અધિકારમાં લીધું છે કે બંધને તમે જાણ્યો તેથી કાંઈ બંધ નહીં છૂટે, બંધને છોડવાથી બંધ છૂટશે એમ છે. હા, એટલી વાત છે કે પહેલાં તમે જાણતા નહોતા ને ખ્યાલે કરતા નહોતા ને એમને માનતા હતા, એટલો ફેર પડ્યો છે, પણ એટલો ફેર પૂરતો નથી, એટલો ફેર પૂરતો નથી. અથવા પહેલાં દોષ થતો હતો ત્યારે બીજાને માથે ઉઢાડતા હતા, એવું ન કર્યું કે મારો દોષ તો મારા કારણે છે, પરિસ્થિતિ ભલે ગમે ઊભી થઈ, મને ગુસ્સો આવ્યો કે મને મમત્વ થયું મારા કારણે થયું છે, સામાના કારણે નથી થયું. પણ એનો ખેદ એના પ્રમાણમાં ન આવે તો એ દોષ મોળો ન પડે. જવાની વાત પછીની છે, મોળો ન પડે, હજી તો મોળા પાડવાની ભૂમિકા છે આ તો. ખેદ બિલકુલ ન હોય ત્યાં તો એનું અનુમોદન સાબિત થઈ જાય છે વગર વિકલ્પે, ખેદ હોય ત્યાં એનો નિષેધ છે. પણ ખેદ એ પૂરતા પ્રમાણમાં જોઈએ, અપૂરતા પ્રમાણમાં હોય તો પણ એ દોષ જવાનો નથી, પાછો ત્યાં કરવાનો. એવી પરિસ્થિતિ પરિણામના વિજ્ઞાનની છે, આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. જ્ઞાનીને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી. જો આવ્યો પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધ રૂપ કહેવા યોગ્ય છે, ભલે આંશિકપણે, પણ વિરુદ્ધ ભાવ છે ને એટલે એટલું નુકસાન તો કરે જ છે. જેટલા અંશે થાય છે એટલા અંશે નુકસાન છે, નુકસાનમાં નફો નથી. વાત ચોખ્ખી શું છે કે નુકસાનમાં નફો નથી. નાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી, બુદ્ધિ એટલે અભિપ્રાય. શિથિલતા કરવી રાખવી હોવી એવો અભિપ્રાય જ્ઞાનીને ન હોય. એનો અભિપ્રાય તો એમ જ હોય કે એ ક્ષણમાં વર્તમાન સમયમાં પૂર્ણ થવાતું હોય તો મારે બીજો સમય જોઈતો નથી, આ સંસારમાં મારે કોઈ કામ નથી, કોઈ એવું મહત્વનું કામ નથી મારે આ સંસારમાં કે હું એમ કહું કે નાના આવે ક્ષણ પછી આપ મુક્તિ આવે તો સારું, એ નહીં. અત્યારે મારું કામ થતું હોય તો મારે બીજી ક્ષણ નથી જોઈતી. એટલે જ્ઞાનીને પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી, એ બધા જ્ઞાની માટે સામાન્ય વાત છે. એમ જો કે સામાન્ય પદે શ્રી જીનાદિ મહાત્માઓએ કહ્યું છે, સામાન્ય વાત આ છે, તો પણ તે પદ ચોથે ગુણઠાણે સંભવિત ગણ્યું નથી. ચોથા ગુણસ્થાનને એ પોતે બહુ મહત્વ નથી આપતા. મુમુક્ષુ ભલે ગમે એટલું મહત્વ આપે, નાનીને ભલે પરમાત્મા જોવે, નાની પોતે એને મહત્વ નથી આપતા. કેમ કે આખરમાં એ ચોથું ગુણસ્થાન પણ પર્યાય છે અને ચોથું ગુણસ્થાન પર્યાય બુદ્ધિ ગયા પછી પ્રગટે છે. પર્યાય બુદ્ધિ એ ચોથો ગુણસ્થાન નથી, દ્રવ્ય દ્રષ્ટિએ દ્રવ્ય બુદ્ધિ એ ચોથો ગુણસ્થાન છે. એટલે જ્ઞાનીને એની કોઈ વેલ્યુ કે કિંમત એટલી નથી, નહીંતર અહંભાવ થઈ જાય. અહંભાવ થાય તો પતી ગયું ચોથું ગુણસ્થાન રહીએ નહીં, પર્યાય દ્રષ્ટિ થાય તો પછી ચોથું ગુણસ્થાનમાં રહીએ. આગળ જતા સંભવિત ગણ્યું છે, જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું અને નિવૃત્ત થવું. એટલે પરિચિત કાર્યથી પણ નિવૃત્ત થવું, એટલે જેટલો બને એટલો પ્રસંગ એવોઇડ કરવો. એમ હમણાં વાત ચાલી કે જવું કે ન જવું, એવોઇડ થાય તો વધારે સારું. અને એને એવોઇડ કરતાં આપણને શું પરિણામ ચાલે છે, કેવા વિકલ્પ આવે છે, શું ભાવ આવે છે, અથવા એમાં આપણને શું વિશેષ લાભ નુકસાનનું કારણ છે પરિણામની દૃષ્ટિએ, એ બધો વિચાર કરીએ અને શક્ય હોય ત્યાં સુધી પરભાવના પરિચય અને પ્રસંગથી પણ દૂર રહેવું, એ કાર્યથી એટલે પ્રસંગથી પણ દૂર રહેવું, નિવૃત્ત રહેવું. એટલા માટે પોતે પણ વ્યવસાયમાંથી નિવૃત્ત થવાની વારંવાર ભાવના કરે છે, ભલે પુરુષાર્થ ઘણો કરે છે, વ્યાપારના પ્રસંગે પણ પુરુષાર્થ ઘણો કરે છે, તો પણ ભાવના તો એમ જ ભાવે છે કે મારે નિવૃત્ત થવું છે, મારે નિવૃત્ત થવું છે. કેમ કે એમાં કોઈ વેપાર કરવાની રૂચિ તો છે જ નહીં, ઉદાસીનતા તો છે જ, અન્ય ભાવથી ઉદાસીનતા છે, અન્ય ભાવના પ્રસંગથી ઉદાસીનતા છે, તો સ્વાભાવિક છે કે નિવૃત્ત થવાને જ ભાવ આવે. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, મોક્ષને પણ એમ જ થાય કે હું ક્યારે સંસારના કાર્યોથી નિવૃત્ત થઈને એક ધારું મારું આત્મકાર્યનું ચાલુ રાખું, મારું આત્મકાર્ય ચાલુ રાખું. એમ ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે. નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ જાણીને ઉદયની અંદર લપસી જવાની શક્યતા ઘણી છે. માટે નિજપદ બુદ્ધિમાં સ્થિર રહેવું ત્યાં વિકટ છે એમ જાણીને એમ ગણી નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી એમ મોટા પુરુષોએ કહ્યું છે. મોટા પુરુષોએ શિખામણી આપી છે, તું નિવૃત્ત થા સંસારના પ્રસંગોથી, તું નિવૃત્ત થા સંસારના સંબંધોથી, તું નિવૃત્ત થા, બને એટલા સંબંધો કાપીને બેસ, એ પ્રસંગો છોડીને બેસ, અને તું તારું કામ કર, એમ જ્ઞાનીઓની શિખામણ છે, મોટા પુરુષોની શિખામણ છે. કેમ કે એવા પ્રસંગમાં સામાન્ય રીતે પુરુષાર્થ કૃપાળુદેવ જેવા મહાત્માની જુદી વાત છે, પણ એમાં મુશ્કેલ છે. માણસ મળી જાય, ઉદયમાં મળી જાય, ખેંચાઈ જાય. એટલા માટે જેમ કે મુમુક્ષુ છે તો જીવનમાં સાદગી શા માટે ઈચ્છે છે? તો ખાવા પીવામાં આપણે સાદું રાખવું, ભલે આપણે પરિસ્થિતિ ગમે એટલી સંપન્ન હોય, રોજ મીઠાઈ ખાય તો કાંઈ વાંધો ન આવે, હોય છતાં સાદું ખાવાનું શા માટે રાખવું? સાદું પહેરવું, ઓઢવું, સગા સંબંધી મિત્રોમાં પ્રસંગ ઓછા કરવા, એવું બધું શા માટે? એ બધો નિવૃત્તિનો એક પ્રકાર છે, ઉદય પ્રસંગમાંથી નિવૃત્તિનો આ બધો પ્રકાર છે. કેમ કે તમે સાવ છોડી શકો એમ નથી, તમારી ભૂમિકા નથી કે તમે ઘર છોડીને નીકળી જાઓ, જંગલમાં બેસી જાઓ, એ તો કોઈ ભૂમિકા નથી. તો હવે જે તમે છો એમાં કેટલો ફેરફાર તમે કરી શકો કે જેથી પરભાવના પ્રસંગથી તમે દૂર રહ્યો અને બને એટલો તમને અવકાશ રહે અને બને એટલી તમને લપસવાની જગ્યા ઓછી રહે?
બરાબર,
એ વિવેક પોતાને કરવાનો રહે છે અને કરવો જોઈએ. કોરજી આણંદજી ભાવનગર પત્ર લખ્યો છે. નિમિત્તે કરી જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે એટલે હોંશ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. એમાં શું છે? મુમુક્ષુ જીવ તો નિમિત્તવાસી જીવ છે, જેવો સંગ કરશે એવી અસર એના પરિણામ ઉપર આવી નહીં રહે. માટે કુસંગ અને અસત્સંગથી દૂર રહેવું મુમુક્ષુએ અને સત્સંગ નિસમીપ રહેવું, આ એડવાઇઝેબલ છે. કેમ કે નિમિત્તની અસર આવવાની જ, જેવો જેનો સંગ કરશે એની અસર આવશે. પછી એ સંગ કુટુંબ પરિવારનો સભ્ય હોય તો એની અસર આવશે, અને કોઈ બીજો હશે તો પાડોશી હશે તો એની અસર આવશે, સમાજનો વ્યક્તિ હશે તો એની અસર આવશે, પણ આવ્યા વગર નહીં. અસત્સંગથી દૂર રહેવું, અસત્સંગના પ્રસંગથી પણ દૂર રહેવું, એ જ્ઞાનીઓને શિખામણ છે. એટલા માટે બને એટલા સંબંધો કાપવા, શું કરવું? બને એટલા સંબંધો ઓછા કરવા. સંસારી જીવો બને એટલા સંબંધો વધારવા માગે છે, કેમ કે એના અભિપ્રાયમાં એમ છે કે જેટલા સંબંધ વધારે હશે એટલા આપણે કોઈને કોઈ સંબંધ કોઈને કોઈ વખતે કામમાં આવશે, આ એક અભિપ્રાય હોય છે. એટલે દરેક માણસને વધારેમાં વધારે સંબંધ હોય એમ ઈચ્છતા હોય છે સંસારમાં, અને જેને વધારે સંબંધ હોય એ માટે ભાઈ એને તો બહુ મોટું ગ્રુપ છે, એને તો ઘણા સંબંધો છે, પહોંચતો માણસ છે, શું પામતો પહોંચતો માણસ છે, આબરૂ એવી રીતે ગણાય. આ લાઈન સાવ જુદી છે. આ લાઈન સંસારના બંધનોથી છૂટીને મુક્તિ થવાની લાઈન છે. એટલે ઉલટો જ પ્રોસેસ છે આખો, કે સંબંધો કાપ, જેટલા બને એટલા સંબંધો કાપ, સંબંધો છોડી દે, એ પ્રસંગો છોડો, એ અસત્સંગ છે, એની અસર તને આવે છે અને એ તને સંસારમાં ખેંચી જશે.
બધા મળ્યા,
હું જેને ઈચ્છે છો એ જ મળશે. બહુ મળવું બહુ મળવું બહુ મળવું પછી શું થાય ખબર છે? કોમન બોડી મળે, એક શરીરમાં અસંખ્ય જીવ, શરીર અસંખ્ય જીવ, વનસ્પતિ કાયમાં આ દશા થાય છે. કેમ? બહુ મળવાની, એમને બહુ સાથે રહેવાની, બહુ મળવાની ઈચ્છા હતી. એટલે ભાઈ હું તો હારે જ રહી, એક શરીર મારી એટલે એમ કે છે કે એમ ગણીને નિત્ય નિવૃત્ત બુદ્ધિની એટલે નિવૃત્ત થવાના અભિપ્રાયની વિશેષ ભાવના કરવી એમ મોટા પુરુષોએ કહ્યું છે. બીજું કે અત્યારે આયુષ્ય થોડા છે અને અનિશ્ચિત છે અને કામ બધું બાકી છે આ જીવને આત્મકલ્યાણનું. એટલે ખરેખર જુઓ તો પોતાનું આત્મકાર્ય કરવામાં બીજો વખત જ નથી, ન છૂટકે જવું પડે જુદી વાત છે. બાકી કોઈને હારું લગાડવા તો જવાની બિલકુલ જરૂર નથી, કોઈને હારું લગાડવાના અભિપ્રાયથી તો બિલકુલ જવાની જરૂર નથી. એ આપણા માટે એનો શું વિચાર આવશે ને શું વિકલ્પ આવશે કે જેને જે વિકલ્પ આવે હું મારું કામમાં લાગ્યો છું, હું મને ક્યાં નવરાશ છે, એનો અભિપ્રાય એનો વિકલ્પ એની પાસે, હું મારું કામ કરીને આગળ નીકળી જાઉં, હું આગળ નીકળી જાઉં, આ બધાથી વચ્ચેથી હું આગળ નીકળી જાઉં, એવો અભિપ્રાય હોવો જોઈએ. અલ્પકાળમાં અવ્યાબાધ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. પાછું વજન આપ્યું, અવ્યાબાધ સ્થિતિ એટલે મોક્ષ. મોક્ષ જલ્દી જોઈ છે કે મોડો જોઈ છે? કે અલ્પકાળમાં અવ્યાબાધ સ્થિતિ થવા માટે તો અત્યંત પુરુષાર્થ કરવો અને જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. પર પરિચય છોડવો, હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર ન દેવો. ધીમે 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 આપણે છોડશું, ધીમે ધીમે સંબંધો છોડશું, હળવે હળવે નિવૃત્ત થવાના વ્યાપાર હળવે હળવે ઓછો કરશું નહીં, જરૂર ન હોય તો કાપી નાખવો બને એટલો જલ્દી. હળવે હળવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવો, વજન દેવું, તેના કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. શીઘ્ર નિવૃત્તિ થાય એ વિચાર કર્તવ્ય છે. અને તેમ કરતા અશાતાદી આપત્તિ યોગ વેદવા પડતા હોય, એટલે તેમ કરવાતા કઈ પ્રતિકૂળતાઓ આવી પડતી હોય તો પણ તેને વેદીને પણ પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. ને ખાસ કરીને 50 વટાવ્યા હોય એને તો વેપાર ધંધાની પ્રવૃત્તિ બિલકુલ ઈચ્છવા જેવી નથી. કેમકે 50 વર્ષે તમારે સંકેલવાનો વેપાર હોય તો વાંધો ન આવે, કા તમારા ભાઈઓ હોય કાં તમારા દીકરા હોય, કોક તો કોક તૈયાર થઈ ગયું હોય તો આખો બર્ડન બોજો ઉતારી નાખવામાં શું વાંધો છે? પછી તો જીવ પોતાના રસથી જ રોકાય છે, બાકી તો ઉતારે સહેલાઈથી ઉતારી નાખી શકે. તો પરપરિચયથી તો પાછો હજી મમત્વ છોડવું તો આગળની વાત છે, એ પ્રવૃત્તિ છૂટી એટલે મમત્વ નથી છૂટી જતો, એ તો પછી પુરુષાર્થ કરવાનો રહે છે. પણ એકવાર એ પ્રસંગથી તો દૂર જાય, પરપરિચયથી તો પાછો વળે, માથાકૂટથી તો રોજની માથાકૂટથી તો નિવૃત્ત થાય, નવરો થઈને કાંઈક આત્મવિચારને આત્મકલ્યાણના વિચારમાં તો લાગે. એટલે શીઘ્ર નિવૃત્ત થવામાં અસાતાદી આપત્તિ યોગ વેદવા પડતા હોય તો એટલી બી સાંકડી પરિસ્થિતિ, જેને સાંકડી પરિસ્થિતિ એની તો જરૂર જ નથી, પણ કદાચ કોઈની એવી આર્થિક સ્થિતિ ન હોય તો એને મુશ્કેલી આવે તો જોયું જશે એમ કરીને પણ નિવૃત્તિ લેવી એમ કે છે. પરપરિચયથી શીઘ્રપણે દૂર થવાના પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી, એ ગૌણ કરવા જેવું નથી અને એ ભૂલવા જેવું પણ નથી. નિવૃત્તિ 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 એક ભજનાથી જવી જોઈએ, પ્રવૃત્તિમાં રહીને એ ભજનાથી જવી જોઈએ કે નિવૃત્તિ લેવી છે, નિવૃત્ત થવું છે, નિવૃત્ત થવું છે, આ બધાથી નિવૃત્ત થઈને મારે મારું કામ કરવું છે. તકલીફ તો એ છે કે જીવ થોડી ઘણી નિવૃત્તિ લઈને પરલક્ષ કર્યા કરે છે, બધા શટર બંધ કરી દીધું. હવે થોડી ઘણી પાર્ટલી તો નિવૃત્તિ લીધી છે, ખુલ્લી ન લીધી હોય તો કઈ પરલક્ષ તો કરવું જ નથી. હવે નહીં એક દુકાન ખોલીને બીજી દુકાન ચાલુ થઈ ગઈ, ધંધો ચાલુ થઈ ગયો હોય તો જોઈ જ નહીં. મારે મારું કામ કરી લેવું, બસ મારે મારું કામ કરી લેવું, બધેથી આંખો વીંચી લેવી જોઈએ. એવી રીતે જરા ઉગ્રતાથી આત્મકાર્ય કરવું જોઈએ, એનું નામ નિવૃત્તિ છે. નહીતર પછી બાહ્ય નિવૃત્તિમાં બીજી પ્રવૃત્તિ કઈ ઘૂસી ગઈ પરલક્ષ નહીં, એ ખ્યાલ નહીં રહે. એ પણ થોડુંક વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ ધ્યાન દેવા જેવો વિષય છે. એકાદ પેરેગ્રાફ બાકી છે પણ નિવૃત્તિ ઉપર બહુ સારા વિચારો એમણે આપ્યા છે કે બંને જેટલી નિવૃત્તિ લેવાય એ જીવને માટે હિતકારક છે અને પ્રવૃત્તિમાં રહેવું એ સામાન્ય મુમુક્ષુ જીવ માટે અહિતકારક છે. હિતકારક નથી પણ અહિતકારક છે. પોતે 27મા વર્ષે યુવાન અવસ્થાએ આવા વિચારો ધરાવે છે અને એથી નિવૃત્ત થઈ શક્યા છે, નાની ઉંમરમાં નિવૃત્ત થઈ શક્યા છે. આયુષ પૂરું થાય એ પહેલાં સારી એવી નિવૃત્તિમાં આવ્યા છે અને એ દરમિયાનમાં પણ ઘણું કામ કર્યું છે અને પછી પણ ઘણું કામ કર્યું છે. તો એમનું જીવન તો એ બોધ સ્વરૂપ જ છે એમ કહીએ તો ચાલે. થેન્ક યુ.